એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ગહન સફરે નીકળવાના છીએ જેણે ભારતીય અંગ્રેજી સાહિત્ય પર એમ કહી શકાય કે એક અમીટ છાપ છોડી છે.
હા, બિલકુલ.
અરુંધતી રોય કૃત ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ 1997માં પ્રકાશિત થઈ એ જ વર્ષે બુકર પુરસ્કાર જીતનારી આ કૃતિ એ માત્ર એક પરિવારની વાર્તા નથી, પણ એથી ઘણું વધારે છે. પ્રેમ, નુકસાન અને સમાજના જે કઠોર નિયમો છે ને, એની સામેના સંઘર્ષની એક ઊંડી અને, સાચું કહું તો, ક્યારેક અસ્વસ્થ કરી દે તેવી વાત છે.
સાચી વાત, એ હચમચાવી નાખે એવી છે.
અરુંધતી રોય, જેમને આપણે લેખિકા તરીકે તો જાણીએ જ છીએ, પણ એક અગ્રણી સામાજિક કાર્યકર્તા તરીકે પણ ઓળખીએ છીએ, એમનો ઉછેર કેરળામાં થયો. અને રસપ્રદ વાત એ છે કે આ નવલકથાનું મુખ્ય સ્થળ, એ સેટિંગ પણ કેરળાનું એ જ આઈએમએનો નગર છે.
હા, એમના પોતાના અનુભવોનો પડખો છે એમાં.
એમણે સ્થાપત્યનો અભ્યાસ કર્યો હતો પહેલા, પણ પછી લેખન તરફ વળ્યા. અને આ એમની પહેલી જ નવલકથા હતી જેણે એમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી.
પહેલી જ કૃતિ અને સીધો બુકર પુરસ્કાર, એ અસાધારણ કહેવાય.
ખરેખર તો આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ વાર્તા આટલી બધી પ્રભાવશાળી કેમ છે, એના પાત્રો આપણને કેમ આટલા હચમચાવી જાય છે, અને કયા એવા મુદ્દાઓ છે જે રોયે ઉઠાવ્યા છે જે આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે.
બિલકુલ, અને મને લાગે છે કે શરૂઆત કરવી જોઈએ એના વાતાવરણથી. રોયનું આઈએમએનએમ એ કોઈ સામાન્ય ગામ નથી, એ એટલું જીવન છે ને, લીલુંછમ, ભેજવાળું, ગરમ, જાણે તમારી બધી ઇન્દ્રિયો જાગી જાય.
હા, એ વર્ણનો અદ્ભુત છે.
મીનાચલ નદી, વરસાદ, પેલી ઉષ્ણકટિબંધીય ગરમી, આ બધું ખાલી બેકડ્રોપ નથી, એ જાણે પાત્રોના મનના ભાવોનું, એમની અંદર ચાલતા તોફાનોનું પ્રતિબિંબ હોય એવું લાગે. પ્રકૃતિ અહીં સુંદર તો છે જ, પણ સાથે સાથે ક્યારેક ભયાવહ પણ છે.
અરે, એ વાતાવરણની સાથે સાથે સમય પણ જાણે સીધી રેખામાં નથી ચાલતો, ખરું ને? લેખિકા આપણને સતત 1969 અને 1993 વચ્ચે ફેરવે છે. આ જે કથન શૈલી છે, જેને આપણે નોન લિનિયર કહીએ છીએ, એનો વાર્તા પર શું પ્રભાવ પડે છે? તમને શું લાગે છે? શું એ ખાલી એક સ્ટાઇલ છે?
ના ના, એ ખાલી સ્ટાઇલ નથી. મારા મતે તો એ વાર્તાના હાર્દ સુધી પહોંચવાની ચાવી છે. તમે જુઓ, ભૂતકાળ એટલે કે 1969ની એ દુઃખદ ઘટનાઓ અને વર્તમાન એટલે 1993માં એના પડઘા, એની વચ્ચે સતત આમ તેમ જવાથી એક પ્રકારની અનિવાર્યતાનો ભાવ રચાય છે. જાણે કે જે થવાનું હતું એ તો થઈને જ રહ્યું.
અચ્છા,
આપણે શરૂઆતથી જ જાણીએ છીએ કે કંઈક બહુ ખરાબ બન્યું છે. સોફી મોલનું મૃત્યુ થયું છે, પણ એ કેવી રીતે અને શા માટે બન્યું એ ધીમે ધીમે ટુકડે ટુકડે ખુલે છે, એટલે રહસ્ય ઘૂંટાતું જાય અને વાચક જકડાયેલો રહે. અને આમ પણ આપણી યાદો ક્યાં સીધી રેખામાં હોય છે?
સાચી વાત છે, યાદો તો એમ જ આવે ને, ટુકડાઓમાં.
બસ આ શૈલી એ માનવસ્મૃતિની જે પ્રકૃતિ છે ને, એને જ પ્રતિબિંબિત કરે છે. બહુ અસરકારક છે.
એ રસપ્રદ મુદ્દો છે. અને એ યાદો સાથે જોડાયેલા છે કેટલાક પ્રતીકો, જેમ કે પેલું ક્ષીણ થતું એપે પરિવારનું ઘર અને એમની અથાણાની ફેક્ટરી પેરેડાઇઝ પિકલ્સ એન્ડ પ્રિઝર્વ્સ જે ખોટમાં ચાલે છે. આ બધું શું સૂચવે છે?
જુઓ, આ ખાલી મકાન કે ફેક્ટરી નથી, એ એપે પરિવારના આંતરિક પતનનું, એમના નૈતિક અને સામાજિક અધપતનનું જાણે દર્પણ છે. ઘરની ભવ્યતા જતી રહી છે, ફેક્ટરીનું નામ ભલે પેરેડાઇઝ હોય, પણ અંદરની વાસ્તવિકતા તો કડવી છે. આ બધું શું બતાવે છે? પરિવારની તૂટતી જતી સામાજિક સ્થિતિ, નૈતિક મૂલ્યોનું ધોવાણ અને ભૂતકાળના એ ખોટા ગૌરવને વળગી રહેવાનો એક નિષ્ફળ પ્રયાસ. જાણે ભૂતકાળને અથાણાની જેમ સાચવી રાખવાની કોશિશ થતી હોય, પણ એ અથાણું હવે બગડી ગયું છે, કડવું થઈ ગયું છે.
વાહ, સરસ સરખામણી કરી. અને આ બધાની વચ્ચે કેન્દ્રમાં એક વિચાર છે જેને રોય પ્રેમના નિયમો કહે છે, લવ લોઝ. હવે આ કોઈ કાયદાની ચોપડીના નિયમો નથી, બરાબર?
અને
કેટલો કરવો જોઈએ,
એટલે કે પ્રેમ પર પણ સમાજના બંધન?
હાસ્તો, જાતિ, વર્ગ, ધર્મ, સામાજિક દરજ્જો, આ બધાના આધારે પ્રેમની હદ બાંધી દેવામાં આવે છે, અને આ નિયમો તોડવાની સજા એ ભયાનક હોઈ શકે છે. આખી નવલકથા એ જ સજાની, એ ઉલ્લંઘનની કિંમત ચૂકવવાની વાત કરે છે.
અને આ નિયમોના ભંગાણની શરૂઆત એવું કહેવાય છે કે સોફી મોલનું આગમન એક ઉત્પ્રેરક બને છે, એક ટ્રિગર પોઈન્ટ.
હા, એમ કહી શકાય. ચાકોની અડધી અંગ્રેજ દીકરી સોફી મોલ જ્યારે ઇંગ્લેન્ડથી આઈએમએમ આવે છે ત્યારે એ આમ તો એક સામાન્ય ઘટના લાગે, પણ એના આવવાથી પરિવારમાં જે છુપા તણાવ હતા, જે દબાયેલી વાતો હતી, એ બધું ધીમે ધીમે સપાટી પર આવવા લાગે છે.
અચ્છા.
એના આગમનથી ઘટનાઓનો એક એવો વમળ શરૂ થાય છે જે અંતે બધાને ડૂબાડી દે છે, અને સોફી મોલ પોતે, એનું અસ્તિત્વ, એ પણ પશ્ચિમી દુનિયા પ્રત્યેના એ પરિવારના આકર્ષણ અને સાથે સાથે અસ્વીકાર વચ્ચેના તણાવનું એક જીવતું પ્રતીક છે. તો આ પ્રેમના નિયમોનું સૌથી મોટું અને કદાચ સૌથી કરુણ ઉલ્લંઘન કોણ કરે છે? દેખીતી રીતે અમુ અને વેલુથા.
બરાબર. અમુ, જે છૂટાછેડા લઈને પિયર પાછી ફરી છે, એક સિરિયન ખ્રિસ્તી સ્ત્રી, અને વેલુથા, જે પરાવન એટલે કે દલિત, અસ્પૃશ્ય ગણાતી જાતિનો પણ અત્યંત કુશળ અને સંવેદનશીલ યુવાન છે.
એમનો પ્રેમ એ ફક્ત બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી, ખરું ને?
ના, જરાય નહીં. એ સમયના કેરળના ઊંડા જાતિવાદી અને વર્ગ આધારિત સમાજ સામે એક સીધો બળવો છે, એક પડકાર છે, સ્થાપિત વ્યવસ્થા પર એક પ્રહાર છે. એ પ્રેમમાં કોઈ ગણતરી નથી, કોઈ સામાજિક સ્વીકૃતિની અપેક્ષા નથી, ફક્ત શુદ્ધ લાગણી છે, અને એટલે જ કદાચ એ જ સૌથી ખતરનાક બની જાય છે.
અને આ જ આપણને એ મૂળભૂત પ્રશ્ન પર લાવે છે. જ્યારે સમાજના પાયાના અલિખિત નિયમો તૂટે છે ત્યારે એની માનવીય કિંમત શું હોય છે? શું પ્રેમ જેવી આટલી અંગત લાગણી પણ સમાજના નિયંત્રણથી મુક્ત નથી રહી શકતી? કેવી રીતે આ એક સંબંધ આખા પરિવારને અને ખાસ કરીને બે નિર્દોષ બાળકોના જીવનને કાયમ માટે બદલી નાખે છે?
આ બધા સવાલોના જવાબ આપણને મળે છે, પણ સીધા નહીં. એ મળે છે બે જોડિયા બાળકો, એસ્થા અને રાહેલની આંખો દ્વારા. રોય મોટાભાગની વાર્તા એમના દૃષ્ટિકોણથી કહે છે. જ્યારે 1969ની મુખ્ય ઘટનાઓ બને છે ત્યારે તેઓ ફક્ત 7 વર્ષના છે.
હા, એસ્થાપન અને રાહેલ
આ નોન આઇડેન્ટિકલ જોડિયા બાળકો મને લાગે છે કે નવલકથાનું ભાવનાત્મક કેન્દ્ર છે.
એમનો સંબંધ કેવો છે? મેં સાંભળ્યું છે કે તેઓ એકબીજાના મનની વાત જાણી લેતા હોય એવું લાગે.
હા, એમનો સંબંધ ખરેખર અસાધારણ છે, લગભગ ટેલિપેથી જેવો. તેઓ દુનિયાને એક સાથે અનુભવે છે, વિચારો અને શબ્દો વહેંચે છે, એમની પોતાની એક ખાનગી ભાષા પણ છે. એસ્થા થોડો ગંભીર, વધુ સંવેદનશીલ છે, જ્યારે રાહેલ એ વધુ તોફાની, જંગલી, બધું ધ્યાનથી જોનારી છે, અને પેલી એની હેરસ્ટાઇલ લવ ઇન ટોક્યો ફુવારા જેવી.
હા હા,
એની ઓળખ છે. તેઓ જાણે એક જ સિક્કાની બે બાજુ જેવા છે, એકબીજાના પૂરક.
પણ એમની આ જે નિર્દોષ દુનિયા છે, એમનું જે બંધન છે, એ લાંબો સમય ટકતું નથી, નહીં? કેવી રીતે એમનો આટલો ભયંકર મોહભંગ થાય છે?
એમના જીવનમાં બે મોટા આઘાત આવે છે જે એમની દુનિયાને હચમચાવી નાખે છે. પહેલો, તેઓ એમની પિતરાઈ બહેન સોફી મોલને નદીમાં ડૂબતી જુએ છે, એના સાક્ષી બને છે. અને બીજો, જે કદાચ એથી પણ વધુ વિનાશક છે, તે એ છે કે પરિવારના જ વડીલો દ્વારા એમની સાથે છેતરપિંડી થાય છે. એમને દબાણપૂર્વક વેલુથા વિરુદ્ધ ખોટી જુબાની આંખવા માટે મજબૂર કરવામાં આવે છે. પુખ્ત વયના લોકોનો ડર, એમનો દંભ, એમની ક્રૂરતા, આ બધાનો ભોગ આ 7 વર્ષના બાળકો બને છે. એમની નિર્દોષતા પર આ એક અસહ્ય બોજ બની જાય છે.
અને આનું પરિણામ બાળકો પર આની કેવી અસર પડે છે?
પરિણામ ભયાવહ છે. એસ્થા એટલો ઊંડો આઘાત પામે છે કે તે બોલવાનું જ બંધ કરી દે છે. સાવ મૌન. તેને તેના પિતા પાસે કલકત્તા પાછો મોકલી દેવામાં આવે છે, જાણે કોઈ વસ્તુ હોય. તે એક ઊંડા રક્ષણાત્મક મૌનમાં સરી જાય છે.
અને રાહેલ?
રાહેલ એ મોટી થઈને એક અસ્થિર, ભટકતું જીવન જીવે છે. ક્યાંય મૂળ નાખી શકતી નથી, સ્થાયી સંબંધો બાંધી શકતી નથી. એ આઘાત જાણે એમના વ્યક્તિત્વનો કાયમી હિસ્સો બની જાય છે. એમનું મળવું એ ભૂતકાળના એ સહિયારા અકથ્ય આઘાતને સમજવાનો, વર્ષો પછી એકબીજામાં થોડું સાંત્વન શોધવાનો એક પ્રયાસ છે. પણ શું એ શક્ય બને છે? એ પ્રશ્ન જાણે હવામાં લટકતો રહે છે.
આ બાળકોની વાત ખરેખર હૃદયસ્પર્શી છે. ચાલો હવે બીજા મુખ્ય પાત્રો અને એમની જે જટિલતાઓ છે એમને થોડું વધુ સમજીએ. અમુ, જોડિયાની માતા, એના વિશે શું કહેશો? એક અત્યંત દુઃખદ પાત્ર લાગે છે.
હા, અમુ ખરેખર એક અત્યંત કરુણ અને ખૂબ જ જટિલ પાત્ર છે. એક નિષ્ફળ અને અપમાનજનક લગ્નમાંથી છૂટી રહે એ પિયર પાછી ફરે છે, પણ ત્યાં એને સ્વીકૃતિ નથી મળતી. મળે છે શરમ અને પરાધીનતા. એ બુદ્ધિશાળી છે, સુંદર છે, એનામાં જુસ્સો છે, પણ સમાજના બંધનો અને પોતાની અંદરના સંઘર્ષો સામે લડતા લડતા એ અસ્થિર પણ બની જાય છે.
અને વેલુથા માટેનો એનો પ્રેમ?
અરે, પ્રેમ એ ખાલી શારીરિક આકર્ષણ નથી. એ પોતાની ઓળખને, પોતાની દબાયેલી ઈચ્છાઓને વ્યક્ત કરવાનો, જીવનમાં ક્યાંક તો ક્ષણિક આનંદ અને સમાનતા પામવાનો એક ભયાવહ ડેસ્પરેટ પ્રયાસ છે. એ પ્રેમ દ્વારા તે સમાજના એ પ્રેમના નિયમોને સીધો પડકારે છે.
પણ સમાજ આ બળવાને, આ પડકારને સ્વીકારતો નથી.
બિલકુલ નહીં. એની સફર શરૂ થાય છે બળવાથી, પણ એનો અંત આવે છે સજા, દેશનિકાલ અને છેવટે યુવાન વયે એકલતામાં, મૃત્યુમાં. તે એ પ્રેમના નિયમોનો સૌથી મોટો ભોગ બને છે. એ નિયમો જે સ્ત્રીની સ્વતંત્રતા અને ઈચ્છાને સ્વીકારી જ નથી શકતા.
અને એ પ્રેમનું બીજું પાસું એટલે વેલુથા, એનું વર્ણન નાની વસ્તુઓનો ભગવાન, ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ તરીકે થયું છે. આ શીર્ષક જ કેટલું સૂચક છે.
ખરેખર વેલુથા ભલે પરાવન એટલે કે દલિત જાતિનો છે, પણ અત્યંત પ્રતિભાશાળી કારીગર છે. લાકડામાંથી અદ્ભુત વસ્તુઓ બનાવે, પણ એની ખરી મહાનતા એની દયા, એની સૌમ્યતા અને ખાસ કરીને બાળકો પ્રત્યેના એના નિર્દોળ નિસ્વાર્થ પ્રેમમાં છે. તે એ નાની વસ્તુઓનો દેવ છે. બાળકો માટે બનાવેલા નાના રમકડા, પ્રકૃતિની સૂક્ષ્મ સુંદરતા, માનવીય કોમળતા, તે સરળ મૂર્ત આનંદનું પ્રતીક છે જે આ મોટી, જટિલ અને ક્રૂર દુનિયામાં જાણે ખોવાઈ જાય છે.
એનો જોડિયા બાળકો સાથેનો સંબંધ પણ બહુ ખાસ લાગે છે.
હા, એ બાળકોને એ સ્નેહ અને ધ્યાન આપે છે જે કદાચ એમને પોતાના જ ઘરમાં, પોતાના જ લોકો પાસેથી નથી મળતું. એ એમના માટે એક આશ્રયસ્થાન, એક સલામત જગ્યા બની જાય છે. અમુ પ્રત્યેનો એનો પ્રેમ પણ એટલો જ સહેજ, પ્રામાણિક અને સામાજિક બંધનોથી પર છે. પણ આ જ પ્રામાણિકતા, આ જ સહેજતા સ્થાપિત વ્યવસ્થા માટે ખતરો બની જાય છે.
કેવી રીતે?
એને ફક્ત નિયમ તોડનાર તરીકે નથી જોવામાં આવતો. એને આખી સામાજિક વ્યવસ્થા માટે, એ પદાનુક્રમ માટે એક જોખમ તરીકે જોવામાં આવે છે.
અને એટલે જેનો અંત આટલો ક્રૂર અને અન્યાયી આવે છે.
હા, એની આખી યાત્રા, એનું જે થાય છે એ આ નવલકથાના કેન્દ્રીય અન્યાયને ઉજાગર કરે છે. ખોટા આરોપો, પોલીસ દ્વારા એનો શિકાર, અમાનુષી મારપીટ અને અંતે ભ્રષ્ટ સિસ્ટમનું સન્માન બચાવવા માટે એનું બલિદાન, તે જાતિ અને સત્તાના ઘમંડનો ભોગ બને છે. એનું મૃત્યુ એ નાની વસ્તુઓ પર મોટી વસ્તુઓના વિજયની એક કરુણ નિશાની બની રહે છે.
આ બે મુખ્ય પાત્રો અમુ અને વેલુથાની સામે એક બીજું અત્યંત શક્તિશાળી અને નકારાત્મક પાત્ર છે બેબી કોચમ્મા, જોડિયાની મોટી કાકી. શું એને નવલકથાની મુખ્ય ખલનાયકા કહી શકાય?
ચોક્કસપણે. તે વાર્તાની જે નકારાત્મક શક્તિઓ છે ને, એનું કેન્દ્ર છે. એક આયરિશ પાદરી પ્રત્યેના એના અપૂર્ણ, એક પક્ષી પ્રેમની નિષ્ફળતાએ એને કાયમ માટે કડવી, ઈર્ષાળુ અને બીજાને નિયંત્રિત કરનારી બનાવી દીધી છે. તે પોતાની હતાશાને દંભી ધાર્મિકતા અને સામાજિક દરજ્જાને વળગી રહેવામાં ઢાળી દે છે.
અમુ અને વેલુથા પ્રત્યે એને આટલો દ્વેષ કેમ છે?
એની ઈર્ષ્યા અને રોષમાંથી જે જન્મે છે. અમુની સ્વતંત્રતા, એનો જુસ્સો, વેલુથાની પ્રતિભા, આ બધું એને ખૂંચે છે, કારણ કે એની પોતાની જિંદગી ખાલી અને અપૂર્ણ છે. અમુ અને વેલુથા પ્રત્યેનો એનો તિરસ્કાર એની પોતાની અંદરની કડવાશનું જ પ્રતિબિંબ છે.
અને એની ક્રૂરતા, એ ક્યાં સુધી પહોંચે છે?
એ બધી હદો વટાવી જાય છે. એ જ પોલીસને વેલુથા વિરુદ્ધ ખોટી માહિતી આપીને ઉશ્કેરે છે. એ જ પેલી 7 વર્ષની ડરી ગયેલી જોડિયા છોકરીઓ પર માનસિક દબાણ લાવીને, એમને ડરાવી ધમકાવીને વેલુથા વિરુદ્ધ ખોટી સાક્ષી આપવા મજબૂર કરે છે.
બાપરે.
તે પરિવારના વિનાશની મુખ્ય સૂત્રધાર બને છે. અને સૌથી આઘાતજનક વાત એ છે કે આખી દુર્ઘટનામાંથી એ સહી સલામત બચી જાય છે. વૃદ્ધાવસ્થામાં પણ એ પોતાના બગીચા અને ટીવી સિરિયલોમાં વ્યસ્ત રહે છે, જાણે કશું બન્યું જ ન હોય. એ સમાજની એક ક્રૂર ઉદાસીનતાનું પ્રતીક છે, જે મોટામાં મોટા અન્યાય પછી પણ જાણે કશું થયું જ નથી એમ ચાલતી રહે છે.
અને છેલ્લે ચાકો, અમુનો મોટો ભાઈ, ઓક્સફર્ડ ભણેલો, ફેક્ટરીનો માલિક,
એનું શું યોગદાન છે આ દુર્ઘટનામાં? તે તો ભણેલો ગણેલો છે.
ચાકો એક ખૂબ જ જટિલ પાત્ર છે. બુદ્ધિશાળી છે, પણ નૈતિક રીતે ક્યાંક ને ક્યાંક નબળો છે. એ અંગ્રેજી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ છે. પોતાની ભૂતપૂર્વ અંગ્રેજ પત્ની માર્ગારેટ અને એમની પુત્રી સોફી મોલની યાદોમાં ખોવાયેલો રહે છે, પણ પોતાની જ બહેન અમુ અને એના બાળકોની જે ભાવનાત્મક જરૂરિયાતો છે એના પ્રત્યે તે લગભગ અંધ છે.
અને પેલા બેવડા ધોરણોની વાત હતી.
હા, એ પિતૃસત્તાક સમાજના બેવડા ધોરણોનું જીવતું જાગતું ઉદાહરણ છે. એ ફેક્ટરીની સ્ત્રી કામદારો સાથે પોતાના સંબંધોને પુરુષની જરૂરિયાતો, મેન્સ નીડ્સ કહીને યોગ્ય ઠેરવે છે, પણ પોતાની જ બહેનના એકમાત્ર પ્રેમને એ પરિવારના સન્માન પર કલંક માને છે અને એને સજા કરવામાં, એને ઘરમાંથી કાઢી મૂકવામાં સાથ આપે છે.
એટલે એની બુદ્ધિ એને સાચો રસ્તો નથી બતાવતી.
બિલકુલ, એની નિષ્ક્રિયતા, એની આત્મદયા, એનો દંભ, આ બધું એને પણ પરિવારના પતનમાં સહભાગી બનાવે છે. એ જાણ્યા જાણીએ બેબી કોચમ્માના હાથનું એક મહરું બની જાય છે.
અને સોફી મોલ જેનું આગમન આ બધું શરૂ કરે છે એ પોતે તો નિર્દોષ છે.
હા, એ બિલકુલ નિર્દોષ છે, પણ એનું અસ્તિત્વ જ પરિવારની અંદર રહેલી જટિલતાઓને, એ તણાવોને ઉજાગર કરે છે. અને એનું આકસ્મિક મૃત્યુ એ જ બિંદુ બની જાય છે જ્યાંથી પરિવારનું વિઘટન ઝડપથી શરૂ થાય છે.
તો આ બધા પાત્રોના જીવનમાં 1969ના એ નિર્ણાયક દિવસો કેવી રીતે વીતે છે? ઘટનાક્રમ કેવી રીતે આગળ વધે છે?
એ દિવસોની શરૂઆત થાય છે સોફી મોલના આવવાની ઉત્તેજના અને થોડી ચિંતા સાથે. પરિવારમાં ઉપરથી બધું બરાબર લાગે છે, પણ અંદરને અંદર તણાવ ઉકળી રહ્યો છે. અમુની હતાશા અને વધતી જતી અધીરાઈ, ચાકોનો પેલો દંભ અને બેબી કોચમ્માનો અંદરનો રોષ અને ઈર્ષ્યા.
અને એ જ વખતે અમુ અને વેલુથાનો સંબંધ.
હા, એ જ સમયગાળામાં નદી કિનારે એમની ગુપ્ત મુલાકાતો વધે છે. એમનું સંબંધ વધુ ગાઢ બને છે, પણ સાથે સાથે જોખમ પણ એટલું જ વધતું જાય છે. એમને ખબર છે કે તેઓ આગ સાથે રમી રહ્યા છે.
અને પછી પેલી સિનેમાની મુલાકાત, એમાં શું થાય છે?
હા, પરિવાર સાથે મળીને ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ફિલ્મ જોવા જાય છે. ત્યાં થિયેટરમાં અંધારામાં એસ્થાનું ઓરેન્જ ડ્રિંક લેમન ડ્રિંક મેન દ્વારા જાતીય શોષણ થાય છે. આ ઘટના બાળપણની નિર્દોષતા પર થતા અત્યાચાર અને બાળકો કેટલા અસુરક્ષિત હોય છે એ મુદ્દો સામે લાવે છે.
અને આનો અમુક પર શું પ્રભાવ પડે છે?
અમુક પોતે એટલી હતાશ અને ગુસ્સામાં હોય છે કે આ ઘટના પછી એનો ગુસ્સો બાળકો પર ઉતરે છે. એ એમને અપમાનિત કરતા કહે છે કે તમે લોકો મારા ગળાના પથ્થર છો.
ઓ, આ શબ્દો બાળકોને કેટલા વાગ્યા હશે?
ખૂબ જ. આ અપમાનથી અત્યંત દુઃખી થઈને એસ્થા અને રાહેલ ઘર છોડીને ભાગી જવાનું નક્કી કરે છે. તેઓ હિસ્ટ્રી હાઉસ જવા માંગે છે, એ જૂનું તેજી દેવાયેલું ઘર જ્યાં વેલુથા રહે છે અને જ્યાં એમને લાગે છે કે એમને સુરક્ષા અને સ્નેહ મળશે. સોફી મોલ પણ એમની સાથે જોડાઈ જાય છે.
અને તેઓ રાત્રે નીકળે છે.
હા, રાતના અંધારામાં, ત્યારે મીનાચલ નદી તોફાની બનેલી હોય છે. તેઓ એક નાની જૂની અસ્થિર હોડીમાં નદી પાર કરવાનો પ્રયાસ કરે છે.
અને ત્યાં જે ભયાનક દુર્ઘટના બને છે.
બરાબર, હોડી ઉલડી જાય છે. જોડિયા બાળકો નદીના પ્રવાહથી પરિચિત છે એટલે મહામહેનતે તરીને કિનારે પહોંચી જાય છે. પણ સોફી મોલ, જે કદાચ સારી તરવૈયા હશે, પણ નદીના એ અજાણ્યા પ્રવાહ અને અંધારામાં એ ડૂબી જાય છે. આમ તો એક આકસ્મિક મૃત્યુ છે, પણ એના પરિણામો ભયંકર આવે છે.
અને અહીંથી જ બેબી કોચમમાં પરિસ્થિતિનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનું શરૂ કરે છે ને?
હા, એ જ. જ્યારે સોફીનો મૃતદેહ મળે છે ત્યારે શોક અને ગભરાટના માહોલમાં બેબી કોચમમાં આ દુર્ઘટનાને પોતાની યોજના પાર પાડવાની એક સોનેરી તકમાં ફેરવી નાખે છે. અમુ પ્રત્યેનો એનો જે દ્વેષ છે અને પરિવારની કહેવાતી પ્રતિષ્ઠા બચાવવાના નામે તે વહેલુથા પર અપહરણ અને હત્યાના પ્રયાસનો સદંતર ખોટો આરોપ મૂકી દે છે.
અને ચાકો, એ માની જાય છે?
તે શોકમાં ડૂબેલો છે, નૈતિક રીતે મૂંઝાયેલો છે. બેબી કોચમમાં એને પણ પોતાની વાતમાં લઈ લે છે. આ એક ઠંડા કલેજે ગણતરીપૂર્વક રચાયેલું ષડયંત્ર છે, જેનો એકમાત્ર હેતુ અમુને સજા કરવાનો અને વેલુથાનો ભોગ લેવાનો છે. પોલીસ, જે પહેલેથી જ જાતિવાદી પૂર્વગ્રહોથી ભરેલી છે, એમને તો બસ બહાનું જોઈએ છે. તેઓ બેબી કોચમ્માની વાત પર તરત વિશ્વાસ કરેલે છે અને વેલુથાનો શિકાર કરવા નીકળે છે. હિસ્ટ્રી હાઉસમાં એને શોધીને એના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે. એને એટલો માર મારવામાં આવે છે કે અધમુઓ થઈ જાય છે.
અને આ જ સમયે પેલા બાળકો, જોડિયા બાળકો, એમનું શું થાય છે?
હા, એ કદાચ વાર્તાનો સૌથી કરુણ અને હૃદયદ્રાવક ભાગ છે. બેબી કોચમ્માએ ભયભીત આઘાત પામેલા 7 વર્ષના બાળકોને ડરાવે છે. એમને કહે છે કે જો તમે સાચું બોલશો, જો કહેશો કે તમે જાતે ભાગ્યા હતા અને વેલુથા નિર્દોષ છે, તો તમારી માં અમુ જેલમાં જશે.
ઓ ભગવાન!
બાળકો માતાને બચાવવા માંગે છે. એ ડર અને માતા પ્રત્યેની બાળસહજ લાગણી હેઠળ એસ્થા પોલીસ ઇન્સ્પેક્ટર સામે વેલુથા તરફ આંગળી ચીંધે છે. બસ એક ક્ષણનો વિશ્વાસઘાત એ વેલુથાનું ભાવિ નક્કી કરી દે છે. એ જ રાત્રે વેલુથા જેલમાં એ મારપીટની ઇજાઓને કારણે મૃત્યુ પામે છે.
એક નિર્દોષ માણસનું બલિદાન અને બે નાના બાળકોના મન પર કાયમ માટેનો ડાઘ, આ બધાનું લાંબા ગાળે પરિવાર પર શું પરિણામ આવે છે?
પરિવાર તૂટી જાય છે, વેરવિખેર થઈ જાય છે. અમ્મુને ચાકો ઘરમાંથી કાઢી મૂકે છે. તે થોડા વર્ષો એકલતામાં સંઘર્ષમાં વિતાવીને એક સસ્તી હોટેલમાં એકલી મૃત્યુ પામે છે યુવાન વયે. એસ્થા એ આઘાત અને અપરાધભાવથી સાવ મૌન થઈ જાય છે. તેને પિતા પાસે કલકત્તા પાછો મોકલી દેવાય છે. જોડિયા અલગ થઈ જાય છે અને જે ખરેખર બન્યું હતું એ સત્ય એ 23 વર્ષ સુધી શરમ, ડર અને મૌનની જાડી ચાદર નીચે દટાયેલું રહે છે.
જ્યારે વાર્તા 1993માં પાછી ફરે છે અને એસ્થા અને રાહિલ ફરી મળે છે, ત્યારે શું એ સત્ય બહાર આવે છે? શું કોઈ રાહત મળે છે?
જ્યારે પુખ્ત રાહિલ અને એસ્થા એ જ ઘરમાં ફરી મળે છે, ત્યારે ભૂતકાળના ભૂત જાણે ફરી જીવંત થઈ ઉઠે છે. એમનું મૌન પણ ઘણું બધું કહી જાય છે. બેબી કોચમમાં હજુ ત્યાં જ છે, વૃદ્ધ અને કદાચ પહેલાં કરતાં વધુ કડવી. જોડિયાની હાજરી એ અકથિત સત્યને સપાટી પર તો લાવે છે, પણ શું એ કોઈને મુક્તિ અપાવે છે? એ કહેવું મુશ્કેલ છે. એ ઘા એટલા ઊંડા છે.
નવલકથાના અંતભાગમાં એક અત્યંત વિવાદાસ્પદ અને, સાચું કહું તો, અસ્વસ્થ કરનારું દૃશ્ય આવે છે. પુખ્ત જોડિયા વચ્ચેનો શારીરિક સંબંધ, અગમ્ય ગમન. રોય આને કેવી રીતે રજૂ કરે છે? એનું શું અર્થ કાઢવો?
હા, એ ખૂબ જ સંવેદનશીલ અને જટિલ મુદ્દો છે. રોય આને કોઈ જાતીય ઉલ્લંઘન તરીકે નથી ચિતરતા. એને સમજવું હોય તો એમના સહિયારા અકથ્ય આઘાતના સંદર્ભમાં જોવું પડે. આ જાણે એક અત્યંત દુઃખદ, હતાશ પ્રયાસ છે એ ઊંડા ઘાને કોઈક રીતે રૂજાવવાનો, એકબીજામાં એ ખોયેલું જોડાણ, એ એકતા ફરી સ્થાપિત કરવાનો.
એટલે એ પ્રેમ નથી,
એ આઘાતની ભાષા છે, પ્રેમની નહીં. એ કૃત્ય એમની એકલતા, દુનિયાથી એમના વિચ્છેદ અને પ્રેમ તથા સ્નેહ મેળવવાની એમની તૂટેલી ક્ષમતાની અંતિમ કરુણ પુષ્ટિ કરે છે. એ બતાવે છે કે બાળપણનો આઘાત કેટલો ઊંડો અને કાયમી હોઈ શકે છે.
અને રસપ્રદ વાત એ છે કે પુસ્તક 1993માં ત્યાં પૂરું નથી થતું. નહીં,
ના. અંતિમ પ્રકરણ આપણને ફરી પાછા 1969માં લઈ જાય છે, અમુ અને વેલુથાએ સાથે વિતાવેલી છેલ્લી ચોરાયેલી રાત પર, એક ક્ષણ પર જ્યારે એમનો પ્રેમ શુદ્ધ અને નિર્ભેળ હતો. દુનિયાની ક્રૂરતા એમને અલગ પાડે એ પહેલાં જાણે લેખિકા કહેવા માંગતા હોય કે તમામ અન્યાય, તમામ દુર્ઘટના વચ્ચે પણ પ્રેમનો એક ક્ષણિક પણ તીવ્ર અનુભવ એ જ કદાચ અંતિમ સત્ય છે. એક ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોય દુર્ઘટનાની કાલિમા વચ્ચે પણ માનવીય જોડાણની સુંદરતાને રેખાંકિત કરે છે.
આટલી જટિલ અને બહુસ્તરીય કથામાં ઘણા મહત્વના વિષયો વણાયેલા છે. મને લાગે છે કે સૌથી કેન્દ્રવર્તી વિષય છે જાતિ વ્યવસ્થા અને પેલું પ્રેમના નિયમોનું માળખું.
ચોક્કસ, એ તો નવલકથાનો પાયો જ છે. રોય ખાલી જાતિ વ્યવસ્થાનું વર્ણન નથી કરતા, પણ એ કેવી રીતે રોજબરોજના જીવનમાં, સંબંધોમાં, લાગણીઓમાં અને ન્યાયની કહેવાતી પ્રક્રિયામાં પણ ઊંડે સુધી ઉતરી ગયેલી છે તે દર્શાવે છે. અમુ અને વેલુથાનો પ્રેમ આ નિયમોનું સીધું ઉગ્ર ઉલ્લંઘન છે.
અને એના પરિણામો,
એના જે હિંસક પરિણામો આવે છે તે આખા પદાનુક્રમની, આખી સિસ્ટમની ક્રૂરતાને ખુલ્લી પાડે છે. અને રસપ્રદ વાત એ છે કે વેલુથાના પોતાના પિતા વેલિયા પાપેન, જે પોતે દલિત છે, તે ચાકોને વિનંતી કરે છે કે વેલુથાને કાઢી મૂકો જેથી મુશ્કેલી ન થાય.
અરે,
આ બતાવે છે કે દમન કેવી રીતે આંતરિક બની જાય છે. દબાયેલા લોકો પણ ક્યારેક એ જ વ્યવસ્થાને ટકાવી રાખવામાં જાણે અજાણીએ ભાગ ભજવતા હોય છે.
આની સાથે જોડાયેલો મુદ્દો છે પ્રતિબંધિત પ્રેમ અને ઉલ્લંઘનનો. અમુ વેલુથા સિવાય પણ શું બીજા ઉલ્લંઘનો છે વાર્તામાં?
હા, નવલકથા જુદા જુદા સ્તરે ઉલ્લંઘનની વાત કરે છે. અમુવેલુથાનું પ્રેમ તો સામાજિક અને રાજકીય બળવો છે જ, પણ જોડિયાનો જે અંતિમ સંબંધ છે એ પણ એક રીતે સામાજિક નિયમોનું ઉલ્લંઘન છે, ભલે આઘાતની પ્રતિક્રિયા હોય. બેબી કોચમ્માનો પેલો અતૃપ્ત પ્રેમ પણ એક પ્રકારની મર્યાદામાં બંધાયેલો પ્રતિબંધિત પ્રેમ જ હતો. રોય જાણે કહે છે કે પ્રેમ અને ઈચ્છા ઘણીવાર સમાજે બનાવેલી સરહદોને ઓળંગવાનો પ્રયાસ કરે છે અને એની કિંમત ચૂકવવી પડે છે.
અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો નિર્દોષતાનો અંત અને બાળપણના આઘાતનો વિષય પણ ખૂબ જ મહત્વનો છે.
ખૂબ જ. એસ્થા અને રાહેલની નજરે આપણે જોઈએ છીએ કે પુખ્ત વયના લોકોનો દંભ, એમની હિંસા, એમના ડર એ કેવી રીતે બાળકોની નાજુક દુનિયાને કચડી નાખે છે. એસ્થાનું મૌન એ તો જાણે એ આઘાતનું જીવંત પ્રતીક બની જાય છે, અને આ અનુભવની અસર એમના પુખ્ત જીવન પર પણ કાયમ રહે છે. આ પેઢી દર પેઢી ચાલતા આઘાત, યને ઇન્ટર જનરેશનલ ટ્રોમા, એ તરફ પણ ઇશારો કરે છે.
નવલકથા સ્મૃતિ, ઇતિહાસ અને કથાકથન વિશે પણ ઘણું કહે છે, નહીં? એની રચના જેવી છે.
હા, એની બિનરેખીય રચના જ સ્મૃતિની જેમ કામ કરે છે. ટુકડાઓમાં અચાનક યાદ આવતા દ્રશ્યો સાથે ભૂતકાળ અને વર્તમાન એકબીજામાં ભળી જાય છે. તે વ્યક્તિગત ઇતિહાસ એટલે કે પરિવારના રહસ્યો, દબાયેલી વાતો, અંગત દુઃખો અને જાહેર ઇતિહાસ, જેમ કે તે સમયની કેરળની રાજકીય ઉથલપાથલ, નક્સલવાદનો ઉદય, સામ્યવાદી પક્ષનો રાજકારણ, એ બંને વચ્ચેનો સંબંધ પણ તપાસે છે. અને કથા કહેવી, સ્ટોરી ટેલિંગ, એ પોતે જ એક સાક્ષી બનવાની, જે વાર્તાઓને ભૂંસી નાખવાનો પ્રયાસ થયો છે એમને પુનર્જીવિત કરવાની ક્રિયા બની જાય છે.
અને સામાજિક દંભ અને પિતૃસત્તા, ઇપે પરિવારમાં એ કેવી રીતે દેખાય છે?
ઇપે પરિવાર જાણે આખા સમાજનું એક નાનું મોડેલ છે. ચાકોના બેવડા ધોરણો, પુરુષની જરૂરિયાતો વિરુદ્ધ બહેનના પ્રેમ માટેનો તિરસ્કાર, બેબી કોચમ્મા દ્વારા નૈતિકતા અને ધર્મોનો ઉપયોગ પોતાના અંગત દ્વેષ સાધવા માટે, અને પારિવારિક સન્માનના નામે થતી ક્રૂરતા, ખાસ કરીને સ્ત્રીઓ સામે, અમુ સાથે જે થાય છે તે, આ બધું સામાજિક દંભ અને પિતૃસત્તાના ઊંડા મૂળ દર્શાવે છે.
હા, એ પારિવારિક સન્માનનો વિચાર કેવી રીતે ક્રૂરતાને યોગ્ય ઠેરવે છે એ બહુ સ્પષ્ટ છે.
બરાબર. રોયનો કમાલ એ છે કે તે બતાવે છે કે આ સન્માન જેવો મોટો અમૂર્ત વિચાર કેવી રીતે વ્યક્તિગત ક્રૂરતા માટે, અન્યાય માટે એક બહાનું બની જાય છે. આ ખાલી દંભ નથી, પણ એક સક્રિય હથિયાર છે જેનો ઉપયોગ થાય છે.
અને શીર્ષક પ્રમાણે પેલી નાની વસ્તુઓ, સ્મોલ થિંગ્સનું શું મહત્વ છે આ વાર્તામાં?
આ ખૂબ સુંદર અને કેન્દ્રવર્તી વિચાર છે. નાની વસ્તુઓ એટલે શું? રોજિંદી જિંદગીના નાના નાના આનંદ, દયાના નાના કૃત્યો, પ્રકૃતિની સુંદરતા, હાથની કારીગરી, જેમ વેલુથા લાકડામાંથી બનાવે છે, આ બધી નાની વસ્તુઓ, પેલી મોટી વસ્તુઓ, ઇતિહાસ, રાજકારણ, જાતિ, ધર્મ, સન્માનના ઘૂંઘાટ અને ક્રૂરતાની સામે વિરોધાભાસમાં ઊભી છે.
અને વેલુથા એનો ભગવાન છે.
હા, વેલુથા આ નાની વસ્તુઓનો ભગવાન છે. એ એનો સ્વામી છે, એનો સર્જક છે. દુર્ઘટના એ છે કે આ મોટી ઘોંઘાટવાળી દુનિયા આ નાની નાજુક વસ્તુઓનો નાશ કરી નાખે છે. પણ રોય એ પણ સૂચવે છે કે આ નાની વસ્તુઓમાં જ સાચું જીવન, સાચી સુંદરતા, સાચી માનવતા રહેલી છે. આ ઉપરાંત બીજા પણ વિષયો છે, જેમ કે ઉત્તર વસાહતી ઓળખની જટિલતાઓ, ઇપ્પે પરિવારની સિરિયન ખ્રિસ્તી પૃષ્ઠભૂમિ, અંગ્રેજી ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેનો એમનો જો મોહ અને તિરસ્કારનો મિશ્રભાવ છે, સોફી મોલનું અડધું ભારતીય અને અડધું અંગ્રેજ હોવું, અને ખૂબ જ સૂક્ષ્મ રીતે પર્યાવરણીય વિનાશનો મુદ્દો પણ વર્ણાયેલો છે. પ્રદૂષિત થતી મીનાચલ નદી, વારંવાર દેખાતું પેલું પપ્પાચીનું પતંગિયું, જે ભય અને ભૂતકાળના અંધકારનું પ્રતીક બની જાય છે.
લેખનની શૈલી પણ એટલી જ નોંધપાત્ર અને અનોખી છે. એમ લાગે કે ભાષા પોતે જ એક પાત્ર બની જાય છે.
બિલકુલ સાચું. રોયની ભાષા કાવ્યાત્મક છે, ઇન્દ્રિયોને જાગૃત કરનારી છે, એમાં એક લય છે. તે વ્યાકરણના નિયમોને બે ધડક તોડે છે, નવા શબ્દો ઘડે છે, નિયોલોજિઝમ્સ, વાક્યોને ટૂંકા અને ધારદાર બનાવે છે, અને પેલો ખાસ કેપિટલાઇઝેશનનો ઉપયોગ કરે છે, જેમ કે ઓરેન્જ ડ્રિંક, લેમન ડ્રિંક, મેન.
હા, એ બહુ યાદ રહી જાય એવું છે.
આ બધું જાણે બાળકોના દૃષ્ટિકોણને, એમની ભાષા બનાવવાની રીતને પ્રતિબિંબિત કરે છે, અને મલયાલમ અને અંગ્રેજીનું જે મિશ્રણ છે એ ભાષાને એક અનોખું જીવંત ભારતીય સ્વરૂપ આપે છે. પ્રેમના નિયમો, નાની વસ્તુઓ જેવા શબ્દસમૂહોનું પુનરાવર્તન એ જાણે સંગીતના મોટિફની જેમ કામ કરે છે, વાર્તાના મુખ્ય વિચારોને વારંવાર ઘૂંટ્યા કરે છે.
અને પ્રતીકોની વાત કરીએ તો પપ્પાચીનું પતંગિયું, મીનાચલ નદી, પેરાડાઇઝ પિકલ્સ, પેલી જૂની પ્લિમથ કાર, આ બધાનું શું અર્થઘટન થઈ શકે?
પપ્પાજીનું પતંગિયું એ દબાયેલો ભય, ઘરેલું હિંસાનો અંધકારમય ભૂતકાળ, અનેક અજાણ્યા ખતરાનું પ્રતીક છે જે વારંવાર પાછું આવે છે, હેરાન કરે છે. મીનાચલ નદી એ જીવન અને મૃત્યુ, પ્રેમ અને વિનાશ બંનેનું દ્વિઅર્થી પ્રતીક છે. એ અમુ અને વેલુથાના ગુપ્ત પ્રેમને સાક્ષી પણ બને છે અને સોફી મોલના મૃત્યુનું કારણ પણ.
અને પેરાડાઇઝ પિકલ્સ?
પેરાડાઇઝ પિકલ્સ, જેમ આપણે પહેલાં વાત કરી, એ પરિવારના પતન અને કડવા ભૂતકાળને સાચવી રાખવાના નિષ્ફળ પ્રયાસનું સૂચન કરે છે. અને પરિવારની જૂની પ્લિમથ કાર એ એમની ભૂતકાળની સામાજિક સ્થિતિ, પશ્ચિમી મહત્વાકાંક્ષાઓ અને કૃત્રિમ બંધિયાર દુનિયાનું પ્રતીક છે જેમાં તેઓ ફસાયેલા છે.
લેખિકા પૂર્વસૂચન ફોરેસ્ટ શેડોઈંગનો પણ ખૂબ ઉપયોગ કરે છે, નહીં? જાણે શરૂઆતથી જ એક અજંપો લહે કે કંઈક ખરાબ થવાનું છે.
હા, બરાબર. વસ્તુઓ એક દિવસમાં બદલાઈ શકે છે, અથવા આવનારા ભય જેવા વાક્યો અને વર્ણનો દ્વારા રોય સતત એક અજંપાભર્યું વાતાવરણ અને અનિવાર્ય દુર્ઘટનાનો ભાવ પેદા કરે છે. અને નાટકીય વક્રોક્તિ પણ કહી શકાય, જ્યાં વાચક પાત્રો કરતાં વધુ જાણતો હોય છે અને એટલે એમની નિયતિ વધુ કરુણ લાગે છે.
નવલકથામાંથી કેટલાક અવતરણો એવા છે જે મન પર છવાઈ જાય છે, જેમ કે પેલું વાક્ય, "And the air was full of thoughts and things to say. But at times like these, only the small things are ever said. Big things lurk unsaid inside." આનું શું મહત્વ છે?
આ અવતરણ ભાષાની મર્યાદા અને ભાવનાત્મક દમનની વાત કરે છે. જ્યારે કોઈ મોટો આઘાત લાગે કે ઊંડું દુઃખ હોય, ત્યારે જે ખરેખર કહેવું જરૂરી છે, જે મોટી વાતો છે, જેમ કે વિશ્વાસઘાત, અન્યાય, નુકસાનની ગહનતા, તે કહી શકાતું નથી. લોકો નાની વાતો, રોજબરોજની સામાન્ય વાતોમાં આશરો લે છે, જ્યારે ખરો ભાવ, ખરું દુઃખ અંદર જ દબાયેલું રહે છે. આ ઈપે પરિવારની એકબીજા સાથે વાતચીત કરવાની, પોતાની લાગણીઓને વ્યક્ત કરવાની અક્ષમતા પણ દર્શાવે છે.
અને આ તો જાણે નવલકથાનો સાર જ છે. That it really began in the days when the love laws were made. The laws that lay down who should be loved and how much.
હા, આ સીધું જ નવલકથાના હાર્દ પર આંગળી મૂકે છે. દુર્ઘટનાનું મૂળ કોઈ તાત્કાલિક ઘટનામાં નથી, પણ સમાજના એ ઊંડા જૂના દમનકારી નિયમોમાં છે જે પ્રેમ જેવી અંગત બાબત પર પણ અંકુશ રાખે છે. પ્રેમના નિયમો એ જાતિ, વર્ગ, ધર્મના નામે બનેલી દિવાલો છે. રોય કહે છે કે વાર્તાની ખરી શરૂઆત તો આ અમાનવીય નિયમોના ઘડતરમાં જ થઈ ગઈ હતી.
અને વેલુથા વિશે આ સુંદર અને દુઃખદ પંક્તિ, "હી વોઝ ધ ગોડ ઓફ લોસ, ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ." ઓફકોર્સ હી વોઝ.
આ વેલુથાના પાત્રનું સાર છે. તે કોઈ પરંપરાગત ભગવાન નથી, પણ નાની વસ્તુઓનો સ્વામી છે. લાકડાના રમકડા, ક્ષણિક ખુશી, કોમળતા, પ્રકૃતિની સુંદરતા, એની કદર કરવાની અને એને બનાવવાની ક્ષમતા એને દેવ સમાન બનાવે છે. પણ તે નુકસાનનો ભગવાન, ગોડ ઓફ લોસ પણ છે, કારણ કે અંતે આ બધી નાની સુંદર વસ્તુઓનો નાશ થાય છે અને તેનું પોતાનું બલિદાન લેવાય છે. તેની વાર્તા એ ભલાઈ અને પ્રેમનો મોટી ક્રૂર દુનિયા દ્વારા થતો પરાજય છે.
આ નવલકથા વાંચ્યા પછી અથવા એના વિશે વાત કર્યા પછી પણ મન પર કેવો ભાવ રહી જાય છે? તે કેવી અસર છોડે છે?
તે એક ઊંડી, જટિલ અને મિશ્ર અસર છોડે છે. એક તરફ આઘાત છે, ઉદાસી છે, અનિવાર્ય દુર્ઘટનાનો એક ભારેખમ ભાર છે. બાળકો માટે, અમુ માટે, વહેલુથા માટે ઊંડી સહાનુભૂતિ જાગે છે.
હા, એ તો છે જ.
પણ બીજી તરફ પેલી જાતિ વ્યવસ્થા, સામાજિક દંભ અને અન્યાય સામે એક પ્રકારનો ન્યાયી ગુસ્સો પણ આવે છે. અને રોયના ગદ્યની જે સુંદરતા છે અને જે ઘટનાઓ વર્ણવાય છે એની જે કદરૂપતા છે, એ બંને વચ્ચેનો તીવ્ર વિરોધાભાસ આ બધી લાગણીઓને વધુ ઘેરી બનાવે છે.
મને લાગે છે કે તે પ્રેમ, કુટુંબ, સ્મૃતિ અને ઇતિહાસના સ્વભાવ વિશે ઘણા અસ્વસ્થ કરતા સવાલો પણ ઊભા કરે છે. પરિવારોની અંદર પણ કેટલી ક્રૂરતા હોઈ શકે છે એ જોઈને આશ્ચર્ય થાય.
ચોક્કસ, એક ઊંડો શોક અનુભવાય છે જીવનના નુકસાનનો, પ્રેમના નુકસાનનો, બાળપણની નિર્દોષતાના નુકસાનનો, આશાના નુકસાનનો શોક. પણ સાથે સાથે તે માનવ ભાવનાની અદ્ભુત સ્થિતિસ્થાપકતા અને અન્યાય સામે સત્ય કહેવાની, કથા કહેવાની શક્તિનો પુરાવો પણ આપે છે.
હા, એ પણ છે.
તે આપણને સમાજના હાંશિયામાં ધકેલાઈ ગયેલા અસ્પૃશ્યો અને ઇતિહાસના મોટા મોટા વર્ણનો નીચે દબાઈ ગયેલી વ્યક્તિગત દુર્ઘટનાઓ વિશે જુદી રીતે વિચારતા કરે છે.
વેલુથાનું મૃત્યુ એ જાણે એક અન્યાયી વ્યવસ્થાને ટકાવી રાખવા માટેનું એક નિરર્થક પોકળ બલિદાન લાગે છે, અને જોડિયાની વાર્તા બતાવે છે કે આઘાત કેવી રીતે પેઢીઓ સુધી અસર કરી શકે છે.
હા, તે આપણને સહભાગીતા અને પ્રતિકારના પ્રશ્નો પૂછવા પ્રેરે છે. શું આપણે પણ જાણે અજાણીએ આવી વ્યવસ્થાઓને, આવા દંભને ટકાવી રાખવામાં મદદ કરીએ છીએ? તે સામાજિક પદાનુક્રમ અને તેની મનોવૈજ્ઞાનિક અસરોની આપણી સમજને વધુ ઊંડી બનાવે છે. અને અંતે મને લાગે છે તે આપણને પેલી નાની વસ્તુઓ, દયા, પ્રેમ, કલા, પ્રકૃતિની શક્તિ અને મહત્ત્વની યાદ અપાવે છે, જે કદાચ આ મોટી દુનિયાના ઘોંઘાટમાં આપણે ભૂલી જઈએ છીએ.
ખરેખર આ નવલકથા આપણને યાદ અપાવે છે કે સામાજિક અન્યાય એ માત્ર કોઈ અમૂર્ત ખ્યાલ કે મોટી રાજકીય ઘટના નથી, પણ તે કેવી રીતે વ્યક્તિગત જીવનને, સંબંધોને અને આત્માને પણ ઊંડે સુધી કચડી નાખે છે તેની એક અત્યંત અંગત અને કરુણ ગાથા છે.
અને સાથે સાથે એ પણ દર્શાવે છે કે પ્રેમ, ભલે સમાજ તેને ગમે તેટલો નાનો, નિરર્થક કે પ્રતિબંધિત ગણે, તેની શક્તિ અને તેના પરિણામો કેટલા મોટા અને પરિવર્તનકારી હોઈ શકે છે, પછી ભલે એ પરિવર્તન અંતે દુઃખદ જ કેમ ન હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.